આજનો ચેપ્ટર મોક્ષ પ્રાપ્તિનો સરળ ઉપાય ભાગ બીજો. ગઈકાલે પણ મોક્ષ પ્રાપ્તિનો સરળ ઉપાય હતો, એ જ ચેપ્ટર આગળ વધી રહ્યો છે. અનાદિકાળથી જીવને સહજ ભાવે જળ પદાર્થોની સાથે પ્રીતિભાવ અને જગતના જીવો સાથે અપ્રીતિભાવ રહે છે. જીવો સાથે દ્વેષ અને જળ સાથે પ્રેમ, આ એક જીવનો અનાદિનો એક સ્વભાવ પડી ગયો છે. જેમ અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ અનાદિકાળથી છે, સુખનો જીવને ગમો છે, સુખ જીવને ગમે છે અને દુઃખનો અણગમો છે, દુઃખ ગમતો નથી, તેવી રીતે સહજ ભાવે જીવને પૂતગલ પ્રત્યે ગમો છે અને જીવ પ્રત્યે અણગમો રહેલો હોય છે. પૂતગલ તરત ગમી જશે અને જીવ પ્રત્યે નાની વાતમાં તરત દ્વેષ થઈ જશે. પૂતગલ પ્રત્યે જરાક પણ તકલીફ થશે તો થોડી વાર પછી પાછું મન ફરી જશે. જ્યારે જીવ તરફથી થશે તો એ લોંગ ટાઈમ સુધી અણગમાના ભાવ રાખતો હોય છે. જીવ તરફથી જરા પણ ઓછું આવતા તરત તેના પ્રત્યે દેશભાવ જાગૃત થઈ જાય છે. જીવ તરફથી થોડુંક પણ કોઈ કંઈક બોલી ગયો, કંઈક થઈ ગયું તો તેના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થઈ જાય છે. આ જીવ તરફથી ગમે તેટલી તકલીફ થવા છતાં તેના પ્રત્યે રાગ ભાવ અકબંધ ટકી રહે છે. આ ભાવ અતિ મલિન છે. જળ પ્રત્યેનો રાગ, જીવ પ્રત્યેનો દ્વેષ એ અતિ મલિન ભાવ કહેવાય છે. કારણ શું છે? જીવ પ્રત્યેનો દ્વેષ એટલે ચૈતન્યનું અપમાન, ચૈતન્યનું અપમાન. જીવ પ્રત્યેનો દ્વેષ, જળ પ્રત્યેનો રાગ એટલે ચૈતન્યનું અપમાન. યોગની પૂર્વ ભૂમિકામાં પણ, યોગ સાધના એવા યોગની પૂર્વ ભૂમિકામાં પણ સૌથી પહેલું મુક્તિ અદ્વેષ કહ્યું છે. પહેલા મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જોઈએ, તે પછી જ મુક્તિનો રાગ પ્રગટ થાય છે. મુક્તિ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ જે મુક્તિ, તો એના પ્રત્યે અદ્વેષ. અને એ અદ્વેષ ભાવ જેમ જેમ વિકસે ત્યાર પછી મુક્તિ પ્રત્યેનો રાગ પ્રગટ થાય છે. તેના પર જીવને રાગ નથી, એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપ એના પર જીવને જે રાગ નથી તે સૂચવે છે કે જીવને તેના પર દ્વેષ છે. માટે શુદ્ધ સ્વરૂપ પ્રત્યે રાગ પેદા કરવાનું કહ્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે રાગ પેદા કરો. આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે રાગ પેદા કરવા માટે પણ જગતના જીવ માત્રના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે આત્મસમદર્શિત ભાવ લાવવો જોઈએ. ફરી સાહેબ, આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે, આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે રાગ પેદા કરવા માટે પણ જગતના જીવ માત્રના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે આત્મસમદર્શિત ભાવ લાવવો જોઈએ. આ ભાવ કેળવવાથી જ જગતના જીવો પ્રત્યે અપ્રીતિભાવ છે તે સહજ ભાવે પ્રીતિભાવમાં પલટાઈ જશે. મૂળ એક જ વાત છે, આત્મા આત્મા સ્વરૂપ, એના પ્રત્યેનો તમારે લગાવ જોઈએ. જળ પ્રત્યે જે રાગ થઈ બેઠો છે એ રાગ ભાવ તૂટવો જોઈએ. શરીર જળમાં શરીર તો છે જ, સાથે સાથે સંબંધો પણ, જળ ભાવના સંબંધો, માતા સંબંધી, પિતા સંબંધી, ભાઈ બેન, પતિ પત્ની, પુત્ર પુત્રી, આ બધા સંબંધો એ જળ સંબંધો છે. એટલે એના પ્રત્યેનો રાગ એ આત્માને અશુદ્ધ ભાવમાં લઈ જાય છે. અને આત્મા સ્વરૂપ, આત્માના પ્રત્યેનો રાગ, આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યેનો રાગ એ કર્મ નિષ્ઠા તરફ લઈ જાય છે. અને ચૈતન્યનો એ શુદ્ધ સ્વરૂપ સાથેનો સંબંધ ઐક્ય બને છે. શુદ્ધ ચૈતન્ય અંશ પ્રત્યે રાગ પેદા થશે, શુદ્ધ ચૈતન્ય અંશ પ્રત્યે રાગ પેદા થશે એટલે જીવ પ્રત્યે જે દ્વેષ ભાવ છે તે દૂર થઈ જશે. જળ વસ્તુ પ્રત્યે સહજ ભાવે આકર્ષણ પ્રીતિ થાય છે. જળ વસ્તુ હોય એના પ્રત્યે સહજ ભાવે આપણને આકર્ષણ પ્રીતિ થાય છે. તેવી રીતે જીવ પ્રત્યે પ્રીતિ નથી થતી અને જીવ પ્રત્યે અપ્રીતિ થાય છે. જીવના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ નથી એટલે અપ્રીતિ થાય છે. જીવનો જો શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો પછી એના પ્રત્યે અપ્રીતિ ન થાય. દરેક જીવાત્માનું શુદ્ધ સ્વરૂપ, દરેક જીવાત્માનું શુદ્ધ સ્વરૂપ પરમાત્મા જેવું જ છે એવું ભાન થયું નથી, તેથી જ જીવ તરફથી જરા પણ પીડા કે બાધા થાય એટલે દ્વેષ થાય છે. શુદ્ધ સ્વરૂપનું સત્ય ભાન થઈ ગયા પછી, શુદ્ધ સ્વરૂપનું સત્ય ભાન થઈ ગયા પછી ગમે તેવો ઉપસર્ગ કરનાર હોય કે અધમ જીવ હોય તેના તરફ તિરસ્કાર ભાવ નહીં જાગે. શુદ્ધ સ્વરૂપનું સત્ય ભાન થઈ ગયા પછી ગમે તેવો ઉપસર્ગ કરનાર હોય કે અધમ જીવ હોય તેના તરફ તિરસ્કાર ભાવ નહીં જાગે. તેને સદભાવ આપવાનું જ મન થશે, કારણ કે તેનો ચૈતન્યાંશ શુદ્ધ છે. પ્રભુ વીરે સંગમ નામના દેવને, જેણે પરમાત્મા ઉપર એક રાતમાં તો 20 પણ 6 મહિના સુધી ભયંકર ઉપસર્ગો કરવા છતાં પણ પરમાત્માને એના પ્રત્યે આંશિક પણ દુર્ભાવ, દ્વેષભાવ કે અસદભાવ નતો થયો, કારણ કે જ પરમાત્માએ એના ચૈતન્યના શુદ્ધ અંશને જોતા હતા, એના આ પર્યાય ભાવને નતા જોતા. એટલે કોઈ પણ જીવનો ધિક્કાર કે કોઈ પણ જીવનો તિરસ્કાર કરશું તો તેના શુદ્ધ અંશનો તિરસ્કાર કર્યો કહેવાશે. હરિ સાહેબજી, કોઈ પણ જીવનો, પછી એ આપણા નિકટના હોય કે દૂરના હોય, જનરલ આપણને નિકટની વ્યક્તિ પ્રત્યે એ ધિક્કાર અને તિરસ્કારના ભાવ આવતા વાર લાગતી નથી, એટલે એના પ્રત્યે ધિક્કાર કે તિરસ્કાર કરશું તો એ જીવાત્માના શુદ્ધ અંશનો તિરસ્કાર કર્યો કહેવાશે. આ રીતે આત્મસંદર્શિત ભાવથી કોઈ પણ જીવ તરફ, આત્મસંદર્શિત ભાવથી કોઈ પણ જીવ તરફ ક્યારે પણ અપ્રીતિ ભાવ પેદા નહીં થાય. સર્વ જીવોના હિતની ભાવના વધુ વેગવંતી બનશે, સર્વજીવોના હિતની ભાવના વધુ વેગવંતી બનશે અને જલ્દીથી પરમ શ્રેયની પ્રાપ્તિ થશે. તો આ રીતે આપણે આ ચેપ્ટરના 2 પોઈન્ટો એને હાઇલાઇટ કરવામાં આવ્યા છે એ આપણે જોઈએ છીએ. પહેલો છે અપકારી પ્રત્યે પણ કલ્યાણની ભાવના ભાવવી. આપણા પ્રત્યે કોઈએ અપકાર કર્યો છે તો પણ એ આત્માના પ્રત્યે પણ કલ્યાણની ભાવના ભાવવી, એ આત્માનું કલ્યાણ થાઓ, એ આત્માનું ભલું થાઓ, આવી ભાવના ભાવવી, પણ ક્યારે પણ એ આત્મા માટે નુકસાનની ભાવના ભાવવી નહીં. બીજો પોઈન્ટ છે, સર્વ જીવિતા છે ભાવનાના ભંડાર. પંચ પરમેશ્વરી ભગવંતો છે. ગઈકાલે જે આવ્યું હતું શરૂઆતમાં, એ આ હાઈલાઇટ્સમાં લીધેલું છે કે સર્વ જીવિતા છે ભાવનાના જો ભંડાર કોઈ હોય તો એ પંચ પરમેશ્વરી ભગવંતો છે. અને પંચ પરમેશ્વરી ભગવંતો મહામંગલકારી છે, એટલા માટે મહામંગલકારી એવા પંચ પરમેશ્વરી ભગવંતોનું સ્મરણ જીવ પ્રત્યેના સ્નેહ પરિણામમાં વૃદ્ધિ કરાવનારું બને છે. અને એ રીતે મોક્ષ પ્રાપ્તિ માટે પંચ પરમેશ્વરીઓનો પંચ પરમેશ્વરની આરાધના આપણને સહાયક બને છે. આજે આપણે એક દ્રઢ સંકલ્પ કરવાનું કે આ દરેક જીવ અને પૂતગલ બે પર વિવેક દ્રષ્ટિ રાખીને પૂતગલ ભાવથી મનને ખસેડવાનું છે અને જીવ તત્વ, આત્મતત્વ, ચૈતન્ય તત્વ એના પ્રત્યે રાગ ઉત્પન્ન કરવાનો છે. ચૈતન્ય તત્વનો રાગ એ પરમ સ્વરૂપનો એ રાગ છે, અને પરમ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ સમાન છે, અને પરમાત્મા સ્વરૂપ મોક્ષનું બીજ છે. આ રીતે સમજીને આજે આપણે એક સંકલ્પપૂર્વક જળ પ્રત્યેનો રાગ તોડી, જીભ પ્રત્યે સ્નેહ પરિણામ વધારી, ચૈતન્ય અંશનો સન્માન કરી આત્મકલ્યાણના પંથે આગળ વધીએ.